अनुवाद चार। स्वामी नारायण भगवान ने धरी रहेला मुक्तोनी आ दिव्य सभा ने प्रथम वंदन करू छु। अमेरिका नी विदेश यात्रा दरमियान जे जे सत्संग कार्य थाय छे तेनु निरीक्षण दरेक गाम मा कर्यू। ते उपर थी एम लागे छे के भारतनू सर्जन भारतीय संस्कारोनू अमेरिका मा पण थई रह्यू छे। भारत जेवो पवित्र बुद्धिशाली देश हूँ विश्व में नहीं जोतो। भारत में इंटेलिजेंट कोशंट नो आँख जेटलो ऊंचो छे एटलो आँख विश्व में कोई देश प्राप्त करी शक्यो नथी। एना स्टेटिस्टिक्स आंकड़ाओ पण छे। भारत जे संस्कृति धरावे छे ए संस्कृति में विश्वना दरेक देशनी संस्कृति समाई जाए छे। कोई एवो विषय नथी के जे भारते न समझाव्यो होय। विज्ञाननी शोध थई ए पण भारतीय असल एंशियंट प्राचीन पुस्तकोना आधारे थई छे। अत्यारे भारत सिवायना बीजा देशो आ लोकनी दृष्टिए खूब आगळ वधता लागे छे। एनु कारण ए छे के भारतमां जुदा जुदा धर्मो जुदा जुदा अवतारो थया। ए बधा धर्मो एक सरखुं ज कहे छे छतां पण मानवीय नबळाई ने लीधे केटलाक मतभेदो मनभेदमां परिणम्या। एटले भारत देशनी जे महान समृद्धि हती એ ઓછી થઈ અને ઋષિ મુનિઓએ અને મહાન સંતોએ જે કાર્ય કર્યું એ કાર્ય કેટલાક વિદેશી પરિબળોને લીધે ઓછું થતું ગયું અને શિથિલતા આવતી ગઈ અને બીજા વિદેશી પરિબળો આપણી સમૃદ્ધિને પોતાના દેશમાં લઈ ગયા। ઇંગ્લેન્ડમાં ગયા પછી ત્યાંની જે કોઈ જાહોજલાલી અને સમૃદ્ધિ જોઈ તે જોઈ મને એમ લાગ્યું કે એ ભારતની સંપત્તિના ભોગે થયેલું છે। ખરી રીતે જુઓ તો આખો ઇંગ્લેન્ડ દેશ એ ભારતના તાબામાં હોવો જોઈએ અને એ ઇંગ્લેન્ડના બ્રિટિશર્સ લોકોએ ભારતને ચૂસી લીધો, લોકોને ગુલામો બનાવી દીધા અને ભારતની વિચારસરણી ભારતીય જ્ઞાન એ તરફ લોકોનું લક્ષ્ય ન જાય એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી। મોગલ મરાઠા વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી અને પછી સૌ લડવામાં જ પડી ગયા। એ આધારે ભારત ભૌતિક રીતે પાછળ પડવા લાગ્યું, આર્થિક રીતે નબળું પડવા લાગ્યું। બીજા દેશો ભૌતિક સમૃદ્ધિની દ્રષ્ટિએ આગળ વધ્યા, એમની પાસે અધ્યાત્મ નથી, માટે એમાં એમને કોઈ રસ રહ્યો નહીં। એમને એમ લાગ્યું કે આ ભારતના લોકો પ્રભુ સ્મરણ આખો દિવસ કરે એમાં આગળ કેવી રીતે વધાય। આટલી બધી વૈજ્ઞાનિક શોધો કરવી હોય તો આખો દિવસ ભજનમાં અને ભગવાનની મૂર્તિમાં જો જોડાઈ જાય તો થઈ શકે ખરું? એ લોકોને એ વાત ગળે ઉતરી નહીં, એટલે એ લોકોએ પોતાની બધી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક રીતે અને ભૌતિક રીતે ખૂબ ચમત્કારિક જણાય એવી શોધો કરી અને પછી જીવન જીવવા માટે ઘણી બધી સુવિધાઓ ભૌતિક વિજ્ઞાને ઊભી કરી અને તેના લીધે બધા લોકો મોજ શોખ અને જાહો જલાલી ભર્યું જીવન જીવવામાં જ પડ્યા। અત્યારે ભારત પણ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવતું થવા લાગ્યું છે। હવે પશ્ચિમી દેશોમાંથી જે સારું હોય એ લઈએ, પણ જે ખરાબ હોય એ દાખલ થઈ જાય એ પણ બરાબર નથી. એવું નથી કે ભજન ભક્તિ કરીને ધ્યાન કરીને બેસી રહીએ, એવું મહારાજ નથી કહેતા. જો એવું જ કરે તો બધા ધંધાઓ કેવી રીતે ચાલે અને આપણે વ્યવહારિક કામો કેવી રીતે કરી શકીએ, વૈજ્ઞાનિક શોધો કેવી રીતે કરી શકીએ? અને અત્યારે જગતની સાથે સાથે જો નહીં રહીએ તો પાછા પણ પડી જઈએ. તો મહારાજે પોતાના જીવન દ્વારા એવું કરી બતાવ્યું કે એવો કર્મયોગ કોઈ ન કરી શકે. સ્વામિનારાયણ ભગવાનને હિસ્ટોરિકલ, ઐતિહાસિક કહે છે. લોકો હજી ભગવાન તરીકે ઓળખી શક્યા નથી. મહાન આર્ષદ્રષ્ટા, મહાન સુધારક, મહાન સંત, અવતાર એટલું જ સમજ્યા છે. રાજા રામમોહન રાય, ભોજોભક્ત, કબીર એવા મહાન સંતો પણ એ વખતે વિચરતા હતા. તો રાજા રામમોહન રાય એમ કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ રહ્યા, બહુ નાની ઉંમર કહેવાય. એ દરમિયાન એમણે માત્ર 3.5 કલાક સરેરાશ નિદ્રા લીધી છે. 3.5 કલાક બાદ કરતા બાકી બધો સમય એમણે કર્મયોગ શીખવ્યો છે. જ્ઞાનયોગ અને ભક્તિયોગની સાથે એ કર્મયોગ માત્ર સામાન્ય ભૌતિક યોગ નથી કે કેવળ સામાન્ય કર્મયોગ પણ નથી. એ કર્મયોગ એવો શીખવ્યો કે ભાઈ, તમે પરમાત્માનું સ્વરૂપ છો. આત્મા અને પરમાત્મા એ બેનો સંબંધ નદી અને સમુદ્ર જેવો છે. નદી કદી સમુદ્રમાં મળ્યા વગર ન રહે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણે એમ શીખવ્યું કે આપણે મહારાજની સ્મૃતિ કરીને કોઈ પણ કાર્ય કરવું કે જેથી સરસ થાય. એટલા માટે કે પ્રભુ બધા સદગુણોનો ભંડાર છે, બધી બુદ્ધિનો ભંડાર છે, બધી વિદ્યાઓ એમનામાંથી પ્રગટ થઈ છે. બ્રહ્મ વિદ્યા એનું નામ કે જેમાંથી બધી જ વિદ્યાઓ ઉદ્ભવી છે, અને અંતે બધી જ વિદ્યાઓ આત્યંતિક પ્રલયને સમયે પ્રભુમાં વિલીન થઈ જશે. ત્યારે મહારાજ એમ કહે છે કે સત્ય રીતે બોલો, સત્ય રીતે કાર્ય કરો અને સત્ય રીતે વિચારો, ત્રણેય સાથે રહેવું જોઈએ. શિક્ષાપત્રી ને વચનામૃત સમજવા એ અતિ કઠિન બાબત છે, સહેલી પણ છે. પરમાત્મા સિવાય કોઈ પણ આવી સુંદર તળપદી ભાષામાં લખી શકે નહીં. આવી સરળ રીતે તત્વજ્ઞાન કોઈ મૂકી શકે નહીં. એ તત્વજ્ઞાન એવું છે કે કોઈ બિલકુલ નિરક્ષર હોય, ભણેલા ન હોય અને કાને સાંભળે તો પણ એ જીવન સારું બનાવવાનું બધું સમજી શકે. કોઈ પણ અભણ માણસ હોય તે વચનામૃત કે શિક્ષાપત્રી વાંચે કે સાંભળે તો પોતાની રીતે જ પોતાનું જીવન સુંદર બનાવી શકે. સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે તેમાં એવા ગહન રહસ્યો સમાયેલા છે કે જે સમજી શકવા મુશ્કેલ છે. એમ કહેવાય છે કે 5 મહાન સદગુરુ, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તથા એવા સદગુરુઓએ એ વચનામૃત શોધ્યા, લખ્યા, છતાં પણ એમને જોઈએ એવી શાંતિ ન થઈ. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અંતરમાં જે ભગવાનની મૂર્તિ દેખાવી જોઈએ, જે પરમ શાંતિ, શીતળ શાંત, એવું સુખ કેમ નથી થતું? ગોપાળાનંદ સ્વામી કહે કે તમે વચનામૃત સમજી શક્યા નથી, એ એનું કારણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, એટલું ગહન છે? તો કહે, હા, એટલું ગહન છે. એ સદગુરુઓ 12 માસ સુધી એકે એક વચનામૃત ગોપાળાનંદ સ્વામી થકી સમજ્યા ત્યારે એ યથાર્થ સમજી શક્યા. ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સત્પુરુષ સિવાય એ વચનામૃત સમજવા એ કંઈ સહેલી વાત નથી. વચનામૃતમાં વેસ્ટર્ન ફિલોસોફી, પશ્ચિમી તત્વજ્ઞાન અને ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય તત્વજ્ઞાન, બધા જ પંથ, એનું જે રહસ્ય તે અંદર સમાયેલું છે, એ સમજવું અઘરું છે. દુઃખની વાત એ છે કે સ્વામીએ જે સમજાવ્યું એ લખાયું નહીં. 12 મહિના સુધી સદગુરુઓને શાળાના વિદ્યાર્થીની જેમ વચનામૃત સમજાવ્યા તો એ કેટલું બધું હશે. એનું પૃથક્કરણ કરીને જે સરસ રીતે સમજાવ્યું એ જો લખાયું હોત તો વિચારીએ. શા માટે કે ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન સાથે એકાત્મતા કેળવી હતી, તેમની સાથે તદ્રુપ થઈ ગયા હતા, એટલે ભગવાનની બુદ્ધિમાં અને એમની બુદ્ધિમાં ફેર ન રહ્યો, એટલી બુદ્ધિ એકમેક થઈ ગઈ. મને કોઈએ એવું પૂછ્યું કે આ શિક્ષાપત્રીમાં સાયન્ટિફિકલી કેટલું બરોબર નથી. મેં કહ્યું, સાયન્ટિફિકલી બરોબર છે, પણ કેટલીક સિચ્યુએશન્સ દેશકાળ પ્રમાણે બદલાતી રહે છે. પણ એજ્યુકેશન નેવર સ્ટોપ્સ, શૈક્ષણિક વિકાસ ક્યારેય અટકતો નથી, એ આગળ વધતું જ જાય છે. શિક્ષણનો પાર આવતો નથી, એ ક્યારે પાર આવે? એજ્યુકેશન, શિક્ષણ કોનું નામ? એ જ્યારે સંપૂર્ણ બને ત્યારે, ત્યાં સુધી એજ્યુકેશન ચાલુ રહે છે. અત્યારે આપણે બધા વિદ્યાર્થી છીએ, વી આર સ્ટુડન્ટ્સ, અને ગુરુ ભગવાન સ્વામિનારાયણ અને એમને પામેલા ગોપાળાનંદ સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી જેવા મહાન સંતો એવા આપણે થવું પડશે. શ્રીજી મહારાજને વિજ્ઞાનાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, મને ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરાવીને તમારી પાસે મોકલ્યો, તો એ સ્વામીને અઠવાડિયા સુધી સમાધિ રહી. ત્યાં સ્વામીએ જોયું કે આ કોઈ જીવ અહીંયા કેમ ટકી શકતો નથી. ત્યારે એનો ઉત્તર એ કર્યો કે ભગવાન જેવા નિર્મળ થવાય, એવી પાત્રતા કેળવાય તો એમાં રહી શકાય, તે સુખ જીરવી શકાય. ભગવાનનું તેજ કોટી કોટી સૂર્યના તેજ સરખું છે. એક સૂર્યના તેજને વિશિષ્ટ કાચ વગર જોઈએ તો ખમી શકાતું નથી. તો મહારાજનું તેજ જીરવી શકાય એટલા પાત્ર પહેલા થવું પડે. પાત્ર થાય એટલે તેજ શીતળ શાંત લાગે, અને પાત્રતા ન હોય તો નાડી પ્રાણ ખેંચાઈ જાય અને બૂમાબૂમ કરી મૂકે, અર્જુનની જેમ કે ભગવાન, તમારું આવું સ્વરૂપ મારે નથી જોવું, તમે મનુષ્ય રૂપે છો એ બરાબર છો, કારણ કે પાત્ર થયા નહોતા. મહારાજે વિચાર કર્યો કે વાત સાચી છે. ત્યારે મહારાજ બિરાજતા હતા. ભગવાને પોતાનું પ્રકરણ બદલ્યું કે ભાઈ, જો આવું વર્તીશું તો આ જીવો મારી પાસે નહીં આવી શકે. આજ્ઞા પાળે, ઉપાસના રાખે, પંચવર્તમાન સંપૂર્ણ પાળે એ પાત્ર થાય. આજ્ઞા સંપૂર્ણ પાળવી એ બહુ અઘરી વાત છે. ઉપાસના બરોબર કરવી એ પણ બહુ અઘરી વાત છે. આપણે મહારાજની આજ્ઞાઓ અને પંચવર્તમાન પાળતા હોઈએ ત્યારે આપણું મૂલ્યાંકન કરવું અને અમુક દ્રઢતા કર્યા પછી મહારાજને આપણે પ્રાર્થના કરવી કે મહારાજ, એવા સંજોગો તમે મૂકો કે જેમાં મને ખબર પડે કે હું બરાબર દ્રઢ થયો છું કે નહીં, મારી શ્રદ્ધા ડગી જાય છે કે નહીં. તમારા સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવી જાય છે કે નહીં. ક્યારેક સંજોગો ઊભા થાય ત્યારે આપણું આજ્ઞાનું પાલન અને ઉપાસનાની ખબર પડે. મહારાજે વિચાર કર્યો ત્યારે સદગુરુઓ પણ બેઠા હતા કે મહારાજ, તમારી પાસે આ જીવો કેમ આવી શકશે જો તમે આવું કરશો તો? તો મહારાજ કહે, શું કરશું? તો બ્રહ્માનંદ સ્વામી તો બહુ રમૂજી ને. કહે, મહારાજ કૃપાસાધ્ય બની જાઓ, કૃપાથી જ કલ્યાણ કરી નાખો, તમારો સત્સંગ વધે, પાંદડે પાંદડે ભલે ભજન થાય. અને તમે જો કૃપાથી કલ્યાણ નહીં કરો તો એકેયનું થાય નહીં. પછી મહારાજ કહે, ભલે તમારું વચન માનીએ, તમારી વાણી સાચી છે, સત્સંગ વધે છે, પણ બધા સુખમાં રહી જાય, રહી શકે એવા પાત્ર થતા નથી. શું કરવું? કૃપા વાપરો. જેમ વાદળો હોય અને સૂર્ય તપે તો વાદળો હટી જાય, તેમ તમે જીવોના આવરણો કાઢી નાખો. તમે સર્વોપરી પરમાત્મા છો તો તમે એ કામ કરો. મહારાજે વર આપ્યો, જો મારા ભક્ત પંચવર્તમાન પાળશે તો હું કૃપાસાધ્ય થઈને સંપૂર્ણપણે આવરણો ટાળીશ. એ પાળવા માટે આપણે પ્રયત્ન કરવો. જો આપણે પંચવર્તમાનનું સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ જોઈએ તો કોઈ હાઈ ફિલોસોફીમાં જતું રહે એટલું બધું અઘરું છે. આપણે સ્થૂળ વર્તમાન બરાબર પાળવાનું પણ અત્યારના સંજોગોમાં કઠિન પડે છે, તો પંચવર્તમાનનું સ્વરૂપ સૂક્ષ્મ અર્થમાં સમજીએ તો કેટલું અઘરું થઈ જાય. તો ના હિંમત થઈ જવાય કે આપણે ધામમાં જવાના જ નથી, કે મૂકો માથાકૂટ, આ બધી માથાકૂટ શું કામ કરવી? ત્યારે મહારાજ કહે, તમે કોઈ ચિંતા નહીં કરો, કાંઈ પણ કચાશ રહી જશે તો હું કૃપાસાધ્ય થઈશ. એમાં એટલું ધ્યાન રાખવાનું પણ કહ્યું કે તમને કોઈ પણ વ્યક્તિ કે કોઈ દેવ અદેવ એમ કહે કે આ રોગ મટાડી દઉં, તો તમારે એમ કહેવું કે તમારામાં જે શક્તિ અને ઐશ્વર્ય છે ને, એ સર્વોપરી પરમાત્મા જે મારા સ્વામિનારાયણ ભગવાન છે એમનું છે. એમાંથી હવે તમારી પાસે થોડુંક આવ્યું તો એવા સર્વોપરી પરમાત્માને મૂકીને તમારી પાસે શું કામ આવું? બરાબર. માટે ક્યાંય પ્રતીતિ નહીં આવવી જોઈએ. મહારાજ કહે છે કે મારા જેવું હેત તો મારા મુક્તને વિશે પણ ન કરવું. મને પામવું હોય તો મારામાં જ આસક્તિ કરો. આનું નામ અટેચમેન્ટ, આસક્તિ કહેવાય. ભગવાન સિવાયના બીજામાં આસક્તિને લીધે પુનર્જન્મ થાય. આસક્તિ કારણ દેહમાં વળગી છે. આપણને અમુક સમયે ખબર પડે કે આપણા કુટુંબમાં આને કેન્સર થયું છે તોય ગભરાટ થઈ જાય છે, એકદમ દુઃખ થઈ જાય છે. એનો અર્થ એ કે આપણને એના વિશે અટેચમેન્ટ છે. એ એટેચમેન્ટ ખસી જવું જોઈએ. કર્તવ્ય પૂરું બજાવવું, સેવા બજાવવી, એને જેટલું સારું થાય એવી બધી સેવા કરવી, આ સેવાનું કાર્ય છે. એમાં દુઃખની અભિવ્યક્તિ થાય એ બરાબર, પણ એ જીવમાં આસક્તિ રૂપે ન થવી જોઈએ. ગમે ત્યાં બહાર કોઈ અજાણ્યાને એવું કંઈ થાય છે ત્યારે આપણને એટલું દુઃખ થાય છે? નથી થતું. કોઈને એક્સિડન્ટ રસ્તામાં થઈ જાય તો આપણે એટલું કહીએ કે આવો એક્સિડન્ટ થઈ ગયો. પણ જો આપણામાંથી કોઈને સહેજ એક્સિડન્ટ થાય તો આપણને થોડો દુઃખ શોક થઈ જાય. એ દુઃખ અંદરથી આસક્તિને લીધે ન થવું જોઈએ, પણ એ રીતે થવું જોઈએ કે ભગવાનનો જીવ છે ને એને આમ થયું. આપણને થોડું દુઃખ થાય પણ આસક્તિને લીધે નહીં થવું જોઈએ. તો એ આસક્તિ કાઢવી એ તો સમજણની વાત છે ને, એમાં શું પુરુષાર્થ બોલો? તપ કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે, અહીંથી મંદિર જવું હોય તો પગનો ઉપયોગ કરવો પડે, કથા સાંભળવી હોય તો બેસીને સંભળાય. પણ આસક્તિ તો એક સમજણ માત્રથી નીકળી જાય. એકવાર સમજણ દ્રઢ કરતા જઈએ તો આસક્તિ ટળી જાય છે કે નહીં, અને ભગવાનને વિશે સ્નેહ વધતો જાય. મને એમ થાય કે ત્યાંના બુદ્ધિશાળી વર્ગ જે થોડાક છે તેમને ભેગા કરી અને એક નાનકડી પત્રિકા મેગેઝિનને ટૂંકા લેખ લખવા, ગમે તેમ નહીં, એવરી મેટર ઓફ પેમ્ફલેટ શુડ બી ઓથેન્ટિક, એના શબ્દો સનાતન હોવા જોઈએ. અત્યારે તો એ બધાનું ટૂંક સમયમાં વિશ્લેષણ ન કરી શકાય. પંચવર્તમાનના સ્થૂળ અને સૂક્ષ્મ અર્થો છે, એ એટલા સરસ છે કે કોઈ પણ ધર્મ એને માની શકે. એમાં આપણો સંપ્રદાય એ બિનસાંપ્રદાયિક. સંપ્રદાયનો અર્થ બહુ વિશાળ પણ છે અને ટૂંકો પણ છે. એક અર્થ વાડો પણ થાય અને બીજો વિશ્વ સંપ્રદાય, વિશ્વધર્મ એવો પણ થાય. જે સંપ્રદાયના સિદ્ધાંતો બધા મનુષ્યોને લાગુ પડે એ વિશ્વધર્મ. તો આપણે એ કરવા માટે કામ કરવું જોઈએ. વર્લ્ડ લેવલ ઉપર એ ફિલોસોફી મૂકવી જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણો પુરુષાર્થ હજી બહુ સીમિત છે, થોડું નેરો સંકુચિત દ્રષ્ટિથી જોઈએ છીએ. તો વિચાર કરું છું કે એક પત્રિકા, સ્વામિનારાયણ ચિંતનિકા નામની એક પત્રિકા, જે કોઈ પક્ષ કે કોઈને લગતી નહીં, કેવળ સ્વામિનારાયણની પ્યોર ફિલોસોફી, નોટ ઇન નેરો સેન્સ, સાચું જ્ઞાન સંકુચિત અર્થમાં નહીં, એ અહીંયા મોકલું, તો તમે તમારા વ્યૂઝ અભિપ્રાય મોકલજો. બરોબર, એમાં પ્રશ્નો પણ હશે, અમુક અમુક સિદ્ધાંતોની ટૂંકી નોંધ પણ હશે. જે 22 પ્રકાશનો થયા છે એમાં થોડાક જીવનચરિત્રો પણ છે, અને એ જીવનચરિત્રોની અંદર પણ ફિલોસોફી વણી છે. એ 22 પ્રકાશનોમાં એમ છે કે એ નરેટિવ કેવળ વર્ણનાત્મક નથી, છતાંય જો ધ્યાનપૂર્વક વાંચીએ તો સમજાય એવું છે. તો મને લાગે છે કે ઘણું બધું જે મહારાજ વિશે જાણવું જોઈએ એ અંદરથી મળશે. એમાં ખૂબ પરિશ્રમ લીધો છે, ગમે તેમ એ લખી કાઢ્યા નથી. એ સદગુરુઓ ને નંદ સંતોના વચનો અંદર મેં ગૂંથ્યા છે. એમાં કાંઈ ભેળસેળ ન હોય એટલે એ સરસ લાગે. અને એ વાંચ્યા પછી તમને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછજો. એ પુસ્તકોનો આખો સેટ હું મોકલાવીશ, તમે જરા જોજો. એમાં વૈવિધ્ય છે, જુદા જુદા વિષય ઉપર છે. પુસ્તકો નાના પણ છે અને મોટા પણ છે. દરેક પુસ્તકની કિંમત કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત કરતાં અડધી કિંમતે આપીએ છીએ. એ પછી લાખોપતિ હોય કે મધ્યમ વર્ગ હોય કે પછી ગરીબ વર્ગ હોય, તે કહે ગીવ મી ફ્રી તો અમે એને વિના મૂલ્યે આપીએ છીએ. અને પૂછતા નથી કે તારી કન્ડિશન શું છે. હી શુડ સે કે મને આ પુસ્તક ભેટ આપો, તો તરત જ આપી દઈએ છીએ. મિશનની જે પ્રવૃત્તિઓ છે એ તમે અહીં પ્રવૃત્તિ કરો છો એ પણ છે, એ ઉપરાંત પણ છે. તમે તો અહીંયા દૂર દૂર રહો ને ત્યાં જલ્દી બધા ભેગા થઈ જાય, રોજ પણ ભેગા થઈ શકે, એટલે એ રીતે તમે જે સરસ રીતે સત્સંગ કરો છો એમાંથી હું અહીં શીખ્યો છું એ હું ત્યાં જઈને દાખલ કરીશ. હવે શું શીખ્યો એ અત્યારે નહીં કહું, મોડું થઈ જાય. અને ફિલોસોફી તત્વજ્ઞાન કોઈવાર તમને પત્ર દ્વારા જણાવીશ. જુદા જુદા વાદોના કમ્પેરેટિવ સ્ટડી તુલનાત્મક અભ્યાસ સાથે, કે જેથી તમને ખ્યાલ આવે. તમે બધા બુદ્ધિજીવી મહારાજના મુક્તો છો, મૂઢ ભક્તો નથી. થોડા મૂઢે છો અને બુદ્ધિજીવી પણ છો. ભગવાનની આજ્ઞા બ્લાઇન્ડ રીતે પણ પાળો છો અને સમજીને પણ પાળો છો, એ વિશેષતા છે. તમે એટલે બધે દૂર રહો અને છતાં પણ શનિ રવિમાં ટાઈમ કાઢી ભેગા થઈ સરસ સત્સંગ કરો છો. બધા જ્યાં જ્યાં હું ગયો ત્યાં બધે આવી સરસ સભા થાય છે. પણ એટલું કે થોડી સંકુચિતતા જોવા મળી. એ સંકુચિતતાને લીધે આ સત્સંગ છે તે એક સુરથી નથી થતો. થોડું ઓપોઝિશન જોવા મળે છે. અને એ ઓપોઝિશન થોડો જેને કહીએ એક જાતની થોડી હેટ્રેડ, સ્પિરિચ્યુઅલ હેટ્રેડ, આધ્યાત્મિક ઘૃણા એ જોવા મળી. એ નીકળી જવી જોઈએ. કારણ કે અરવિંદભાઈ અને તમે બધા સત્સંગીઓ પરધર્મીઓ સાથે રહીને કામ કરો છો, એ સૌથી સરસ છે. મહારાજે કઈ જ્ઞાતિને છોડી, કહો જોઈએ, છોડી એકેને? મુસ્લિમ હરિજન કોઈને બાકી રાખ્યા નહોતા. જૈન હોય તો બધા જૈન ધર્મી જ હોય. મહારાજનો ધર્મ યુનિવર્સલ, વૈશ્વિક છે. આ રીતે તમે પણ મને મોકલો થોડુંક પત્રિકા જેવું, ઇસ્કોનની જેમ કાઢો, ભલે ચાર પાના કાઢો, પણ સરસ ઓથેન્ટિક હોવા જોઈએ. બરોબર, એક આખું મેગેઝિન ભરી દેવું એવું નહીં. બધા એના લેખો આવે એટલે એને ખોટું લાગશે માટે મૂકો એવું નહીં. એમાંથી જુઓ કે તંત્રીના વિચારો સાથે સંમત છે, તે બરોબર જ હોય એમ માનવું નહીં, એમાં હું નથી માનતો. એ દરેકનું એડિટિંગ કરવું. હું તો તરત જ એને લખું કે ભાઈ આટલી આટલી વસ્તુ બરાબર નથી, કહો તો અમે એડિટિંગ કરીને છાપીએ, કાં તો તમે સમજાવો. એમ તમે વિસ્તૃત રૂપે નહીં, ભલે બે પાના હોય તોય વાંધો નહીં, કે ભલે એક પાનું હોય, પણ સરસ રીતે બહાર પાડો. તમે બધા ઘણા બુદ્ધિશાળી છો, થોડો અભ્યાસ કરો સાધનાની જેમ. એક અગત્યની વાત કહેવાની રહી ગઈ, એ કહી દઉં કે અહીંયા જો તમારા બાળકો એકલું અંગ્રેજી જ બોલશે તો પોતે આ સાહિત્ય ક્યારે વાંચશે? ગુરુકુળવાળા એનો ઉચ્ચાર અંગ્રેજીમાં લખે એ ક્યારે પાર આવે? એમાં તો ચાર પાંચ કીર્તનો ને એટલું જ બોલ્યા કરે છે. તમને ઠીક લાગે તો હું ઘરમાં ગુજરાતી જ બોલો, અંગ્રેજી તો એ શીખવાના જ છે. એ અંગ્રેજીમાં બોલે તો એને જવાબ નહીં આપવાનો, એને ગુજરાતી શીખવાડવાનું. ગુજરાતી તો બરાબર આવડવું જોઈએ. અંગ્રેજી ભાષા એ તો કનિષ્ઠની ભાષા છે. એ કનિષ્ઠની ભાષાને આટલું બધું કેમ મહત્વ? સંસ્કૃત એ શ્રેષ્ઠ ભાષા છે. સંસ્કૃત એ શ્રેષ્ઠ ઉપરાંત બહુ જ પાયસ, ઓસ્પિશિયસ, પવિત્ર ભાષા છે. અંગ્રેજી એવી નથી. બધા છોકરાઓ અંગ્રેજી જ બોલબોલ કરે તો મને એમ લાગે છે કે તમે ઘરમાં ગુજરાતી નહીં બોલો તો એ વચનામૃતનો અભ્યાસ કેવી રીતે કરી શકે? મહારાજ જે ભાષામાં બોલ્યા હોય એ અંગ્રેજીમાં એક્ઝેક્ટલી ઇન્ટરપ્રિટેશન, યથાર્થ અર્થઘટન થવું એ ન થઈ શકે. એ જ્ઞાન અંગ્રેજી ભણનારા બાળકો એની રીતે સમજે ને, તો દે શુડ નો ગુજરાતી એઝ પરફેક્ટલી એઝ ઇંગ્લિશ. અંગ્રેજી જેટલું જ ચોક્કસ ગુજરાતી આવડવું જોઈએ. આ તો જો તમને ઠીક લાગે તો એક નિર્ણય કરો. તમે કહો તો હું ગુજરાતી શિક્ષણના પુસ્તકો તમને મોકલી આપું. ચાલો, બાળકોને અંગ્રેજીની સાથે ગુજરાતી સરસ આવડવું જોઈએ. આ તો અંગ્રેજી જ બોલે બધા. મેં નક્કી કર્યું કે આજે અંગ્રેજી ભાષામાં ન બોલવું, જેથી આ બાળકોને એમ થાય ને કે આપણે બરાબર સમજતા નથી, એટલે એમ થાય કે ગુજરાતી જાણવું જોઈએ. એકલું અંગ્રેજી બોલાય? એ સાથે હું વિરમું છું અને આ દિવ્ય સભામાં ખૂબ ખૂબ આશીર્વાદ અને રાજીપો મેળવવા માટે પ્રાર્થના કરું છું કે સૌ ખૂબ રાજી રહેજો. બસ, સજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ તમારામાં રહીને કેમ નહીં બોલે? તમારામાં રહીને કેમ નહીં વિચારે? આ બધા ગળાઓ કોના છે? મહારાજના. મહારાજ બધાએ ગળાઓ દ્વારા કંઈ કંઈ બોલશે એટલે બધું સરસ ભેગું થશે, સરસ વસ્તુ તૈયાર થશે. કદીએ એમ નહીં માનવાનું કે મહારાજ આપણામાં રહીને કામ નહીં કરે. આપણામાં રહીને એ જ કામ કરે છે. તો હવે તમે બધા પ્રશ્નોત્તરી કરજો અને મને પણ જરૂર મોકલજો. જય સ્વામિનારાયણ. સારાંશ: ભારતની સંસ્કૃતિમાં વિશ્વની તમામ સંસ્કૃતિ સમાઈ જાય છે. દુનિયાના બીજા દેશો ભૌતિક રીતે આગળ વધેલા દેખાય છે, જ્યારે ભારતમાં આધ્યાત્મિકતા વધુ છે. તે આધ્યાત્મિકતાનો ઉપયોગ કર્મયોગની સાથે સાથે જ કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાને શીખવ્યું છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાનની સ્મૃતિ કરવી અને પછી કાર્ય કરવાથી તે ભક્તિરૂપ બને છે. ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન સમજવા માટેના ગ્રંથો, શિક્ષાપત્રી અને વચનામૃત તે સરળ હોવા ઉપરાંત પૂર્ણ અને સચોટ છે. એ જ્ઞાન સાચા અર્થમાં અનાદિમુક્ત થકી જ સમજી શકાય છે. વચનામૃતમાં દરેક તત્વજ્ઞાનનો સાર સમાયેલો છે. જ્યારે ભગવાનનું દર્શન કરી જીવ પાત્ર થાય ત્યારે પૂર્ણ થયો કહેવાય. ત્યાં સુધી દરેક જણ વિદ્યાર્થી જ છે. ભગવાન જેવો નિર્મળ થાય ત્યારે જ જીવ એ સુખમાં ટકી શકે છે, એ સુખ જીરવી શકે છે. આજ્ઞા ઉપાસના દ્રઢ કર્યા હોય છતાં ભગવાનને પ્રાર્થના કરવી કે મારી પરીક્ષા કરો જેથી હું વધુ દ્રઢ થાઉં. સ્વામિનારાયણ ભગવાન કૃપાસાધ્ય બન્યા જેથી જીવોના આવરણો હટી જઈ તેઓ પાત્ર બન્યા. ભગવાન કૃપાસાધ્ય બને તો જ જીવ પાત્ર થઈ શકે. સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. તે પરમાત્મામાં જ પ્રતીતિ રાખી પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખવા, સ્વામિનારાયણ ભગવાનમાં જ આસક્તિ રાખવી, કુટુંબીજનોની સેવા આસક્તિએ રહિત થઈ કરવી. આસક્તિ સમજણથી ટળે છે. વિશ્વના દરેક જીવોના લાભાર્થે પત્રિકા બહાર પાડીએ તો તેના લેખ ઓથેન્ટિક પ્રમાણભૂત હોવા જોઈએ. પત્રિકા ભલે નાની હોય પણ અંદરના લેખ સચોટ હોવા જરૂરી છે. ભગવાનનું જ્ઞાન પામવામાં રસ ધરાવનાર ગરીબ વર્ગને જ્ઞાનસભર પુસ્તકો મફત મળી રહે તેવું કરી તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવા પ્રયત્નો અવશ્ય કરવા, પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોનું નિરાકરણ અનાદિમુક્ત પાસેથી જ્ઞાન લઈ મેળવી લેવું, અને સમાજમાં સત્સંગ પ્રચારની સેવા અંગેનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું. બાળકો આપણું આધ્યાત્મિક જ્ઞાન સારી રીતે સમજી શકે તે માટે આવશ્યક છે કે તેઓ ગુજરાતી ભાષા સારી રીતે શીખે, તો જ મહારાજના શબ્દો આત્મસાત કરવામાં સરળતા રહે.